એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સર્વે શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર, એમ કહીએ કે ઊંડાણપૂર્વક, વાત કરવાના છીએ જે એક જાણીતી વ્યક્તિ પર નવી રીતે પ્રકાશ પાડે છે. હું વાત કરી રહી છું માઇકલ કેરીથર્સના પુસ્તક બુદ્ધની.
નમસ્કાર. અને હા, આ પુસ્તક ખરેખર ખાસ છે, કારણ કે સામાન્ય રીતે આપણે બુદ્ધને કેવી રીતે જોઈએ છીએ? કાં તો પૂજાની મૂર્તિ તરીકે અથવા કોઈ દંતકથાના પાત્ર તરીકે, બરાબર?
હા, બિલકુલ.
પણ આ પુસ્તક એનાથી આગળ જાય છે. એ સિદ્ધાર્થ ગૌતમને એક જીવંત ઐતિહાસિક વ્યક્તિ તરીકે રજૂ કરે છે. એક વિચારક, એક સામાજિક સંશોધક જે પોતાના સમયના પડકારોનો સામનો કરી રહ્યા હતા.
અને મને લાગે છે કે આજના સમયમાં આ વાત સમજવી બહુ જરૂરી છે. ઘણીવાર આપણે ધાર્મિક વ્યક્તિઓને એમના સમય અને સમાજથી અલગ કરીને જોઈએ છીએ.
સાચી વાત છે.
કરે છે નહીં બુદ્ધને એમના ઐતિહાસિક સંદર્ભમાં મૂકવાનો.
એકદમ બરાબર. કેરીથર્સ આપણને માત્ર શું કહ્યું એના પર નથી અટકાવતા, પણ એની પાછળના શા માટે અને કેવી રીતે એને સમજવામાં મદદ કરે છે. એટલે કે બુદ્ધના ઉપદેશોને માનવ દુઃખ, જેને આપણે દુઃખ કહીએ છીએ, એના નિદાન અને ઉપચાર માટેની એક વ્યવહારુ પદ્ધતિ તરીકે જુએ છે.
તો જેમણે આ પુસ્તક લખ્યું છે એ લેખક વિશે થોડું જાણીએ. માઇકલ કેરીથર્સ કોણ છે તેઓ, અને એમનો દ્રષ્ટિકોણ આ વિષય પર આટલો અલગ કેમ ગણાય?
જુઓ, માઇકલ કેરીથર્સ એક જાણીતા સામાજિક માનવશાસ્ત્રી છે. ડરહામ યુનિવર્સિટીના પ્રોફેસર એમેરિટસ, અને એમનો અભ્યાસ ખાસ કરીને દક્ષિણ એશિયાના ધર્મો પર છે, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ. પણ એમની ખાસ વાત એ છે કે માત્ર ધર્મગ્રંથો વાંચીને બેસી રહેનારા વિદ્વાન નથી.
એટલે એમ કે એ ધર્મને ખાલી સિદ્ધાંતોના પોથા તરીકે નથી જોતા.
ના, બિલકુલ નહીં. એમનો જે માનવશાસ્ત્રીય અભિગમ છે એ વાત પર ભાર મૂકે છે કે ધાર્મિક વિચારો, માન્યતાઓ એ ખરેખર લોકોના જીવનમાં કેવી રીતે કામ કરે છે, કેવી રીતે જીવાય છે.
અચ્છા.
એ જુએ છે કે સમાજનું માળખું, જેમ કે જાતિ વ્યવસ્થા હોય, કુટુંબ પ્રથા હોય, એ લોકોની માન્યતાઓ પર શું અસર કરે છે, અને લોકો ધાર્મિક સંસ્થાઓ સાથે કેવી રીતે જોડાય છે, કેવી રીતે વર્તે છે. મતલબ કે ખાલી ગ્રંથ શું કહે છે એ નહીં, પણ લોકો ધર્મને કેવી રીતે જીવે છે એના પર એમનું ફોકસ વધારે છે. આમાં ઇતિહાસ પણ છે, સમાજશાસ્ત્ર પણ છે, એટલે જ આ અભિગમ થોડો અલગ પડે છે.
ઓહ, આ તો ખરેખર રસપ્રદ વાત છે. એટલે એ બુદ્ધ અને એમના ઉપદેશોને ખાલી શૂન્યાવકાશમાં નથી જોતા, પણ 6ઠી સદી ઈસવીસન પૂર્વેના ભારતની જે ધમાલ હતી, જે સમાજ હતો, રાજકારણ હતું, જે નવા નવા વિચારો આવી રહ્યા હતા, એ બધાની વચ્ચે મૂકીને જુએ છે.
એકદમ સાચું. અને બીજું, એ દંતકથાઓ અને જે પૌરાણિક વાતો છે એમાંથી ઐતિહાસિક સત્ય શું હોઈ શકે એના સંભવિત અંશોને બહુ સાચવીને અલગ તારવે છે. એ બુદ્ધને ખાલી એક આધ્યાત્મિક ગુરુ તરીકે નથી જોતા, પણ એક એવી વ્યક્તિ તરીકે જુએ છે જે પોતાના સમયની સમસ્યાઓ હતી ને.
જેમ કે
શહેરો બહુ ઝડપથી વધી રહ્યા હતા, રાજકીય અસ્થિરતા હતી, નવા નવા વિચારોનું બજાર ગરમ હતું, આ બધી બાબતોને સક્રિય રીતે પ્રતિભાવ આપી રહ્યા હતા. એટલે જ એ શરૂઆતના જે બૌદ્ધ ગ્રંથો છે એને ભૂલ વગરના ધર્મગ્રંથો માનવાને બદલે મહત્વના ઐતિહાસિક દસ્તાવેજ તરીકે વધારે જુએ છે.
તો પછી આ પુસ્તકનો મુખ્ય હેતુ શું કહી શકીએ? કેરીથર્સ આના દ્વારા શું કહેવા માંગે છે?
મૂળભૂત રીતે પુસ્તકનો હેતુ સામાન્ય વાચક માટે છે, જે જિજ્ઞાસુ છે, જેમને સિદ્ધાર્થ ગૌતમ વિશે જાણવું છે, તેમના જીવન, તેમના વિચારો, તેમનો વારસો. આ બધું એક ઐતિહાસિક રીતે, વિશ્વસનીય રીતે અને બૌદ્ધિક રીતે, પ્રામાણિક રીતે રજૂ કરવું. અને એમાં એમણે પ્રયત્ન કર્યો છે કે બહુ ભારેખમ શૈક્ષણિક ભાષા પણ ન હોય અને સાવ સપાટ સરળ આધ્યાત્મિક વાતો પણ ન હોય, એક બેલેન્સ રાખવાનો પ્રયત્ન છે.
અને આ પુસ્તકનો કેન્દ્રીય વિચાર, એની મુખ્ય દલીલ શું છે બુદ્ધ વિશે?
પુસ્તકનો જે મુખ્ય તર્ક છે એ છે કે બુદ્ધ મૂળભૂત રીતે એક ઊંડા વિચારક તો હતા જ, પણ સાથે સાથે એક સામાજિક સંશોધક હતા. એમના ઉપદેશો કોઈ અચાનક આકાશમાંથી નથી ટપક્યા.
હા,
પણ 6ઠી સદી ઈસાસ પૂર્વે ભારતમાં જે મોટી ઉથલપાથલ ચાલી રહી હતી, સામાજિક, આર્થિક, ધાર્મિક, એના સીધા જવાબરૂપે એ ઉભરી આવ્યા હતા. કેરીથર્સ દલીલ કરે છે કે બુદ્ધે માનવ દુઃખ માટે એક બહુ જ પ્રેક્ટિકલ, જાણે કે મનોવૈજ્ઞાનિક અને નૈતિક ઉપચાર રજૂ કર્યો, અને આ ઉપચાર કોઈ કલ્પના પર આધારિત નહોતો.
તો શેના પર હતો?
એ કારણ અને અસરના નિયમ પર, જેને આપણે કારણભૂતતા કહીએ, અને સ્વ એટલે કે સેલ્ફ ની સાચી પ્રકૃતિ શું છે એની ઊંડી સમજ પર આધારિત હતો.
અહીંયા મને એક વાત સ્પષ્ટ થાય છે કે આ પુસ્તક બૌદ્ધ ધર્મને કોઈ અલગ પડેલી ફિલોસોફી તરીકે નથી જોતું.
ના, બિલકુલ નહીં.
પણ એને બુદ્ધ એક વ્યક્તિ તરીકે, એમનો સમાજ એટલે કે એમનો સંદર્ભ, અને એમના જે નક્કર સંશોધનો હતા, જેમ કે મધ્યમ માર્ગ, સંઘ, આ ત્રણેયને જોડીને સમજવાનો પ્રયાસ કરે છે.
બરાબર. એમ કહી શકાય કે આ ઇતિહાસથી અલગ કોઈ સમય વગરનું દર્શન નથી, પણ માનવીય જીવનની જે સનાતન ચિંતાઓ છે, દુઃખ છે, અસંતોષ છે, જીવનનો અર્થ શું છે, આ બધાને સંબોધતો એક જીવંત ઐતિહાસિક પ્રતિભાવ છે. અને કેરીથસ ખાસ કરીને બુદ્ધના આનુભાવિક અભિગમ પર ભાર મૂકે છે.
આનુભાવિક એટલે?
એટલે કે કોઈ પણ વાતને સીધી માની લેવાને બદલે એને પોતાના અનુભવથી ચકાસવાની પદ્ધતિ, જાતે અનુભવ કરીને શીખવું.
સરસ. ચાલો હવે પુસ્તકના કેટલાક મુખ્ય વિભાગોમાં થોડા વધુ ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ ઐતિહાસિક સંદર્ભથી. જે સમયમાં બુદ્ધ જીવ્યા એ સમયનું ભારત કેવું હતું, આ સમજવું કેમ જરૂરી છે?
પુસ્તકનું પહેલું પ્રકરણ આના પર જ છે. છઠ્ઠી સદી ઈસવીસન પૂર્વેનું ભારત, ખાસ કરીને ગંગાના મેદાનોવાળો વિસ્તાર, એક મોટા બદલાવના સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. ઇતિહાસકારો જેને બીજું શહેરીકરણ કહે છે એ સમય હતો. નવા રાજ્યો બની રહ્યા હતા, મોટા શહેરો ઊભા થઈ રહ્યા હતા,
હા,
વ્યાપાર ખૂબ વધી રહ્યો હતો, જૂના જે સામાજિક બંધનો હતા એ તૂટી રહ્યા હતા અથવા બદલાઈ રહ્યા હતા, અને આ બધા ઝડપી ફેરફારોની સાથે લોકોના મનમાં પોતાના અસ્તિત્વ વિશે, જીવન વિશે નવી ચિંતાઓ, નવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા.
અને ધાર્મિક રીતે, વૈચારિક રીતે શું સ્થિતિ હતી ત્યારે?
એ સમયે એમ સમજો કે બે મુખ્ય ધારા સ્પષ્ટ દેખાતી હતી. એક તરફ સ્થાપિત બ્રાહ્મણ પરંપરા હતી, જે વેદો, યજ્ઞો, કર્મકાંડો અને ખાસ તો જાતિ વ્યવસ્થા પર ખૂબ ભાર મૂકતી હતી.
અને બીજી તરફ?
બીજી તરફ એક નવું જ શક્તિશાળી આંદોલન આકાર લઈ રહ્યું હતું. એને શ્રમણ આંદોલન કહેવાય છે. આ શ્રમણો એટલે ભટકતા તપસ્વીઓ, યોગીઓ, દાર્શનિકો. એ લોકો બ્રાહ્મણ સત્તાને અને કર્મકાંડોને પડકારતા હતા, મુક્તિ માટે નવા રસ્તા શોધી રહ્યા હતા. આમાં જૈનો હતા, આજીવકો હતા, ભૌતિકવાદીઓ પણ હતા, ઘણા બધા સમૂહો હતા. બુદ્ધ આ જ એકદમ ડાયનેમિક અને વિચારોથી ભરપૂર વાતાવરણમાંથી ઉભરી આવ્યા હતા. આ સમજવું એટલે જરૂરી છે કારણ કે એમના ઉપદેશો આ બંને ધારાઓ સાથેના સંવાદમાંથી અને એમની ટીકામાંથી ગળાયા હતા.
હવે વાત કરીએ બુદ્ધના પોતાના જીવનની અને એમની જે સત્યની શોધ હતી એની. પુસ્તક સિદ્ધાર્થ ગૌતમની પૃષ્ઠભૂમિ અને એમની યાત્રાને કઈ રીતે જુએ છે?
પુસ્તક સિદ્ધાર્થ ગૌતમને શાક્યકુળના રાજકુમાર તરીકે જુએ છે. ઉચ્ચ વર્ગમાંથી આવતા હતા એટલે ભૌતિક સુખ સગવડ તો હતી જ, સત્તા પણ હતી, પણ સાથે સાથે ઘણી અપેક્ષાઓનું દબાણ પણ હતું. કેરીથર્સ પેલી દંતકથાઓ છે ને, ચાર દ્રશ્યો જોયા, ઘર છોડી દીધું, એને સીધેસીધી માની લેવાને બદલે એની પાછળના સંભવિત કારણો શું હોઈ શકે, મનોવૈજ્ઞાનિક કારણો શું હોય એ સમજવાનો પ્રયત્ન કરે છે.
એમ એમ
એમની શોધ શરૂ થઈ પરંપરાગત રસ્તાઓથી.
એટલે કે
એમણે એ સમયના બે જાણીતા ધ્યાન શિક્ષકો હતા, આડાર કાલામ અને ઉદ્દક રામપુત, એમની પાસે જ્ઞાન લીધું, પણ એમને સંતોષ ન થયો. એમને લાગ્યું કે આ રસ્તા દુઃખના મૂળ સુધી નથી લઈ જતા.
અને પછી એમણે પેલો અત્યંત કઠોર તપસ્યાનો માર્ગ લીધો, જે તે સમય ઘણા શ્રમણો કરતા હતા.
હા, બરાબર. એમણે વર્ષો સુધી શરીરને ખૂબ કષ્ટ આપ્યો, એટલું બધું કે લગભગ મૃત્યુની નજીક પહોંચી ગયા. પણ આ અનુભવ પછી એમને સમજાયું કે શરીરને આટલું દબાવવું એ પણ ભોગવિલાસ જેવું જ એક અંતિમ પગલું છે, એ પણ સાચો રસ્તો નથી. અને આ નિષ્ફળતામાંથી જ એમ કહી શકાય કે એમની સૌથી મોટી શોધ જન્મી, મધ્યમ માર્ગ.
મધ્યમ માર્ગ?
હા. આ માર્ગ એટલે શું? તો કે અત્યંત ભોગવિલાસ અને અત્યંત કઠોર તપસ્યા, આ બંને છેડાઓને ટાળીને વચ્ચેનો રસ્તો, જે સંતુલન પર, જાગૃતિ પર ભાર મૂકે. જાણે એમણે જુદા જુદા રસ્તાઓનું લેબોરેટરીમાં ટેસ્ટિંગ કર્યું અને જે શ્રેષ્ઠ લાગ્યો એ અપનાવ્યો.
વાહ, આ આનુભાવિક પરીક્ષણનો વિચાર ખરેખર રસપ્રદ છે. અને આ શોધ અંતે એમને જ્ઞાન પ્રાપ્તિ સુધી લઈ ગઈ. પુસ્તક સંબુદ્ધિની ઘટનાને કેવી રીતે સમજાવે છે? શું એ કોઈ ચમત્કાર હતો?
ત્રીજું પ્રકરણ આ ઘટના પર જ છે. કેરિથર્સ, જે બોધિવૃક્ષ નીચે જ્ઞાન થયું, એને કોઈ બહારની દૈવી શક્તિએ આપેલું રહસ્ય નથી ગણતા.
તો શું ગણે છે?
એને ઊંડા ધ્યાન, સતત વિચાર, તર્કબદ્ધ પૂછપરછ, આ બધા દ્વારા થયેલો એક ગહન આંતરિક વિકાસ ગણે છે. જ્ઞાનાત્મક અને મનોવૈજ્ઞાનિક, મનની અંદર થયેલી એક ક્રાંતિ હતી એ. હા, પરંપરાગત વર્ણનોમાં સાંકેતિક ભાષા વપરાય છે એ વાત સાચી, પણ પુસ્તક એની પાછળના મૂળભૂત મનોવૈજ્ઞાનિક સત્યને પકડવાનો પ્રયત્ન કરે છે.
અને આ આંતરિક ક્રાંતિ, આ જ્ઞાન પ્રાપ્તિની મુખ્ય સમજ શું હતી? એમને શું સમજાયું હતું?
જે મુખ્ય આંતરદૃષ્ટિ હતી એ હતી પટિચ્ચ સમુપાદનો સિદ્ધાંત, જેને આપણે પ્રતિત્ય સમુત્પાદ કહીએ છીએ. અંગ્રેજીમાં ડિપેન્ડન્ટ ઓરિજિનેશન કહેવાય. આ કારણ અને અસરનો બહુ જ સૂક્ષ્મ અને ગહન સિદ્ધાંત છે.
થોડું સમજાવશો?
એ સમજાવે છે કે દુનિયામાં કશું પણ પોતાની મેળે નથી બનતું. બધું જ કોઈક કારણો અને પરિસ્થિતિઓના આધારે જ ઉદ્ભવે છે અને નાશ પામે છે. એક આખી સાંકળ છે. અજ્ઞાનને કારણે સંસ્કાર જન્મે, સંસ્કારને કારણે વિજ્ઞાન, એમ કરતા કરતા તૃષ્ણા, આસક્તિ અને છેવટે દુઃખની આખી સાંકળ બને છે. બુદ્ધને સમજાયું કે જો આ સાંકળની કોઈ કડી, ખાસ કરીને અજ્ઞાન અને તૃષ્ણા, એને તોડી નાખવામાં આવે તો દુઃખનો અંત આવી શકે છે. આ કોઈ રહસ્યમય વાત નથી, પણ આપણા મનની પ્રક્રિયાઓનું ઊંડું વિશ્લેષણ છે. આ સમજ જ એમને મુક્તિનો રસ્તો બતાવી ગઈ.
ચાલો આ મુદ્દાને થોડો વધુ ઊંડાણથી સમજીએ. હવે આપણે બુદ્ધના જે મુખ્ય ઉપદેશો છે, જે આ જ્ઞાન પ્રાપ્તિમાંથી આવ્યા, એના પર આવીએ. ચાર આર્ય સત્ય, અષ્ટાંગિક માર્ગ અને ખાસ કરીને પેલો અનાત્મનો સિદ્ધાંત, તમે કહ્યું હતું કે એ કદાચ સૌથી ક્રાંતિકારી છે.
ચોક્કસ. ચોથા અને પાંચમા પ્રકરણમાં આની વિગતવાર વાત છે. ચાર આર્ય સત્ય છે ને, એ જાણે કોઈ કુશળ ડોક્ટરનું નિદાન અને સારવાર જેવું છે.
કેવી રીતે?
પહેલું સત્ય, દુઃખ સત્ય. દુઃખ, જીવનમાં દુઃખ છે. જન્મ, ઘડપણ, બીમારી, મૃત્યુ, જે ન ગમતું હોય એનો સાથ, જે ગમતું હોય એનો વિયોગ, જે જોઈએ એ ન મળે, આ બધું અને એક સામાન્ય અસંતોષ રહેલો છે. આ પહેલું સત્ય, એટલે કે સમસ્યાની ઓળખ.
બરાબર. બીજું?
બીજું સત્ય, દુઃખ સમુદાય સત્ય, સમુદાય. આ દુઃખનું કારણ શું છે? બુદ્ધ કહે છે એ છે તૃષ્ણા, તણહા. વસ્તુઓ મેળવવાની, ભોગવવાની તૃષ્ણા, જીવતા રહેવાની તૃષ્ણા, નાશ પામવાની કે ન હોવાની તૃષ્ણા. આ બીજું સત્ય, એટલે કારણનું નિદાન.
અને ત્રીજું સત્ય?
દુઃખ નિરોધ સત્ય, નિરોધ. શું આ દુઃખનો અંત શક્ય છે? હા, તૃષ્ણાનો પૂરેપૂરો અંત કરવાથી દુઃખનો અંત શક્ય છે. આ સ્થિતિને નિર્વાણ કહેવાય છે. આ ત્રીજું સત્ય, એટલે કે રોગ મટી શકે છે એની ખાતરી.
અને ચોથું?
ચોથું સત્ય, દુઃખ નિરોધ ગામીની પ્રતિપદા સત્ય, મગ્ગ. જો અંત શક્ય છે તો ત્યાં પહોંચવાનો રસ્તો કયો? એ છે આર્ય અષ્ટાંગિક માર્ગ. આ ચોથું સત્ય, એટલે કે સારવારની પદ્ધતિ.
અને આ આર્ય અષ્ટાંગિક માર્ગ શું છે? શું એ આઠ અલગ અલગ સ્ટેપ્સ છે, એક પછી એક?
ના, એ સ્ટેપ્સ નથી. એ આઠ અંગોનો બનેલો એક સંકલિત, એક સાથે ચાલતો માર્ગ છે. એને ત્રણ મુખ્ય ભાગમાં વહેંચી શકાય. શીલ, એટલે નૈતિક આચરણ, સારી વાણી, સારા કર્મ, સારો જીવન નિર્વાહ. સમાધિ, એટલે માનસિક અનુશાસન, સાચો પ્રયત્ન, સાચી જાગૃતિ, સાચું ધ્યાન. અને પજ્ઞા, એટલે પ્રજ્ઞા કે જ્ઞાન, સાચી સમજ, સાચો સંકલ્પ. મહત્વનું એ છે કે આ બધા અંગો એકબીજાને મદદ કરે છે, સાથે મળીને કામ કરે છે. એ એક આખી જીવન જીવવાની રીત છે.
અને તમે કહ્યું કે આ પ્રજ્ઞા પજ્ઞાના કેન્દ્રમાં અનાત્મ, એટલે કે અનાત્માનો સિદ્ધાંત છે. આ બુદ્ધનો સૌથી ક્રાંતિકારી ઉદ્દેશ કેમ ગણાય? એ છે શું?
બિલકુલ. અનાત્મ એટલે નો સેલ્ફ અથવા અનાત્મા. જુઓ, એ સમયે ભારતમાં, ખાસ કરીને બ્રાહ્મણ પરંપરામાં, આત્મનનો વિચાર બહુ પ્રચલિત હતો.
એટલે કે સ્થાયી આત્મા.
હા, એક સ્થાયી, કાયમી, ન બદલાતો આત્મા જે દરેક વ્યક્તિની અંદર છે. બુદ્ધે આ વિચારને જ પડકાર્યો. એમણે કહ્યું કે આવો કોઈ સ્થાયી, અવિભાજ્ય આત્મા કે સ્વ જેવી કોઈ વસ્તુ છે જ નહીં.
તો પછી હું કોણ છે?
જેને આપણે હું કે મારું કહીએ છીએ એ ખરેખર તો પાંચ વસ્તુઓનું સતત બદલાતું મિશ્રણ છે. શરીર, રૂપ, સંવેદના, વેદના, ઓળખ, સંજ્ઞા, માનસિક વલણો, સંસ્કાર અને ચેતના, વિજ્ઞાન. આ પાંચ સ્કંધ કહેવાય. જેમ નદી સતત વહેતી રહે, પાણી બદલાતું રહે, છતાં આપણે એને એ જ નદી કહીએ એમ આપણું સ્વ પણ એક પ્રક્રિયા છે, કોઈ સ્થિર વસ્તુ નથી. આ સત્ય સમજાય ને તો પેલી હુંપણાની જે પકડ છે, અહંકાર છે, આસક્તિ છે, એ ઢીલી પડે છે. અને મોટાભાગના દુઃખનું મૂળ તો એ જ છે. એટલે આ ખરેખર મુક્તિ આપનારી સમજ હતી.
બાપરે, આટલી ઊંડી વાત છે! સામાન્ય માણસ માટે તો આ સ્વ નથી એ વાટ પચાવી જ કેટલી અઘરી હશે, પણ આ સમજ વ્યક્તિગત જવાબદારી પર પણ ભાર મૂકે છે, ખરું ને?
ચોક્કસપણે. કારણ કે જો કોઈ સ્થાયી આત્મા નથી તો પછી મુક્તિ માટે કોઈ બહારની શક્તિ પર આધાર રાખી શકાય નહીં. વ્યક્તિએ પોતે જ પ્રયત્ન કરવો પડે. એટલે જ બુદ્ધે કહ્યું, અપદીપો ભવ, તમારા દીવા તમે જ બનો. ધર્મને એટલે કે સત્યને, માર્ગને દીવો અને શરણ તરીકે પકડી રાખો. આ પોતાના પ્રયત્ન, પોતાની જાગૃતિ, પોતાની જવાબદારી પરનો ભાર છે.
બુદ્ધ માત્ર ઊંડા વિચારક જ ન હતા, પણ એક કુશળ શિક્ષક પણ હતા, અને જેમ તમે શરૂઆતમાં કહ્યું હતું, એક સામાજિક સંશોધક પણ. પાંચમા અને છઠ્ઠા પ્રકરણમાં આની વાત આવે છે, ખાસ કરીને સંઘની રચના વિશે.
હા, બુદ્ધે ગજબના કોમ્યુનિકેટર હતા. એમને ખબર હતી કે કોની સાથે ક્યારે અને કેવી રીતે વાત કરવી. એ પોતાના સંદેશને સાંભળનારની સમજ અને જરૂરિયાત પ્રમાણે બદલતા હતા. દાખલાઓ, રૂપકો, તર્ક, સંવાદ બધાનો બહુ કુશળતાથી ઉપયોગ કરતા. લગભગ 45 વર્ષ સુધી એમણે સતત ઉપદેશ આપ્યો. પણ કેરીથર્સ જે દલીલ કરે છે તે એ છે કે એમનું સૌથી મોટું અને ક્રાંતિકારી સામાજિક સંશોધન હતું સંઘની સ્થાપના, એટલે કે ભિક્ષુઓ અને ભિક્ષુણીઓનો સમુદાય.
સંઘ શા માટે? ખાલી એક ધાર્મિક જૂથ ન હતો, પણ એક સામાજિક ક્રાંતિ જેવો હતો.
કારણ કે એ સમયનો જે ભારતીય સમાજ હતો એમાં મુખ્ય ઓળખ શું હતી? જાતિ અને કુટુંબ.
હા, બરાબર.
સંઘ આ બંનેથી ઉપર હતો. એ સમાન મૂલ્યો, શીલ, સમાધિ, પ્રજ્ઞા અને સમાન ધ્યેય નિર્વાણ માટે ભેગા થયેલા લોકોનો એક સ્વૈચ્છિક સમુદાય હતો. એમાં જોડાવા માટે તમારી જાતિ, તમારું કુળ, તમારો સામાજિક દરજ્જો એ બધું ગૌણ હતું. મુખ્ય હતી તમારી પોતાની ઈચ્છા અને પ્રતિબદ્ધતા. સંઘમાં તમારું સ્થાન તમારા ગુણો અને તમારા આધ્યાત્મિક વિકાસ પર નક્કી થતું, જન્મ પર નહીં. આ રીતે સંઘે પેલી જાતિ આધારિત સમાજ વ્યવસ્થાની સામે એક વિકલ્પ મૂક્યો, એક યોગ્યતા આધારિત મેરિટોક્રેટિક સામાજિક મોડેલ. એણે ખાલી બુદ્ધના ઉપદેશો સાચવ્યા જ નહીં, પણ એ મૂલ્યોને જીવીને બતાવ્યા. આ વસ્તુ એને એ સમયના બીજા ધાર્મિક જૂથોથી બહુ અલગ પાડતી હતી.
અને છેલ્લે પુસ્તક બુદ્ધના વારસાની એમની જે કાયમી અસર રહી એની ચર્ચા કરે છે.
હા, સાતમું પ્રકરણ બુદ્ધના અંતિમ સમયે એમના મૃત્યુ, જેને મહાપરિનિર્વાણ કહેવાય છે, અને એમના ગયા પછી એમના અનુયાયીઓ સામે જે પડકારો આવ્યા એની વાત કરે છે. એમની અસર આટલી લાંબી કેમ ટકી? એના ઘણા કારણો છે. એમના ઉપદેશોની ઊંડાઈ અને સાથે સાથે એની વ્યવહારિકતા, સમય સાથે બદલવાની એમની ક્ષમતા, અને ખાસ કરીને સંઘની જે સંસ્થાકીય મજબૂતાઈ અને લવચિકતા હતી, એણે બૌદ્ધ ધર્મને એશિયા અને દુનિયાભરમાં ફેલાવવામાં બહુ મદદ કરી. બુદ્ધના છેલ્લા શબ્દો પણ બહુ સૂચક હતા.
શું હતા?
એમણે કહ્યું, બધી સંસ્કારિત વસ્તુઓ, એટલે કે જે કારણોથી બનેલી છે, જે પણ કમ્પોઝ્ડ છે, એ નાશવંત છે. પ્રમાદ કર્યા વગર, એટલે કે ખંતપૂર્વક પોતાના ધ્યેયને સિદ્ધ કરવા પ્રયત્ન કરતા રહો. કેરીથર્સના મતે બુદ્ધની જે જીનિયસ હતી એ હતી કે એમનામાં ઊંડી આધ્યાત્મિક સમજ અને વ્યવહારુ સામાજિક નવીનતા, આ બંનેનો અનોખો સમન્વય હતો.
તો આટલી બધી ચર્ચા પછી જો આપણે આ પુસ્તકમાંથી અમુક મુખ્ય વિષયો કે સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકીએ? મને પહેલો મુદ્દો એ લાગે છે કે બુદ્ધને ખાલી ધર્મગુરુ નહીં, પણ એક સામાજિક સંશોધક અને ઐતિહાસિક વ્યક્તિ તરીકે જોવા.
બરાબર. આ કેરીથર્સમાં મુખ્ય દાવો છે જ કે બુદ્ધના ઉપદેશો ખાલી વ્યક્તિગત મુક્તિ માટે નહોતા. એ સમયની જે જડ જાતિ વ્યવસ્થા હતી, બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું, સામાજિક અસમાનતા હતી, એ બધાનો સીધો વ્યવહારુ પડકાર પણ હતા. આ દ્રષ્ટિ એમને ખાલી ધાર્મિક નેતા નહીં, પણ એક સામાજિક ક્રાંતિકારી પણ બનાવે છે. અને આ સમજ આજના સમયમાં પણ સામાજિક પરિવર્તન માટે પ્રેરણા આપી શકે છે.
બીજો મુખ્ય સંદેશ મને લાગે છે એ છે એમનો અત્યંત વ્યવહારવાદ અને દુઃખના નિદાન અને નિવારણ પર જ એમનું સંપૂર્ણ ધ્યાન.
હા, એમણે સ્પષ્ટ કહ્યું જ હતું, હું ફક્ત દુઃખ અને દુઃખના નિરોધ એટલે કે અંત વિશે જ શીખવું છું. એમણે પેલી બધી બિનજરૂરી તાત્વિક ચર્ચાઓ ટાળી, જેમ કે દુનિયા કાયમી છે કે નથી, આત્મા અને શરીર એક છે કે જુદા, વગેરે વગેરે. એમનો અભિગમ મૂળભૂત રીતે ઉપચારાત્મક હતો. સમસ્યા શું છે, એનું કારણ શું છે, એનો ઉકેલ શક્ય છે, અને જો હા તો એનો રસ્તો કયો. આજના જીવનની સમસ્યાઓ ઉકેલવા માટે પણ આ ચાર સત્ય જેવું માળખું કામ લાગી શકે છે.
ત્રીજો મહત્વનો વિષય છે મધ્યમ માર્ગનો સિદ્ધાંત,
જે ખાલી ભોગ અને તપના અંતિમોને જ નથી ટાળતો, પણ વિચારોના અંતિમોને પણ ટાળે છે. જેમ કે બધું શાશ્વત છે, શાશ્વતવાદ, અથવા મૃત્યુ પછી કશું જ નથી, ઉચ્છેદવાદ. એ જીવનના દરેક પાસામાં સંતુલન, જાગૃતિ અને સમજણપૂર્વકના નિર્ણય પર ભાર મૂકે છે.
આધુનિક જીવનની જે ભાગદોડ છે, તણાવ છે, એમાં બેલેન્સ શોધવા માટે આ સિદ્ધાંત આજે પણ એટલો જ મહત્વનો છે.
અને ચોથો મુદ્દો, જેની આપણે થોડી વિસ્તૃત વાત કરી, અનાત્મા અનાત્માનો સિદ્ધાંત અને એની સાથે જોડાયેલી વ્યક્તિગત જવાબદારી.
આત્માનંદ એટલે સ્થાયી આત્માનો જે વિચાર ત્યારે ચાલતો હતો, એની સામે આ ખરેખર એક ક્રાંતિકારી પડકાર હતો. અહંકાર અને હું મારું ની જે પકડ છે, એને ઢીલી કરતી આ એક મુક્તિદાયક સમજ છે. અને જેમ આપણે વાત કરી, આની સાથે જ વ્યક્તિગત પ્રયત્ન અને આત્મનિર્ભરતાનો સંદેશ જોડાયેલો છે. બુદ્ધના જ શબ્દોમાં, તમારા દીવા તમે જ બનો. આ વિચાર આપણને આપણી પોતાની શક્તિનો અહેસાસ કરાવે છે.
અને પાંચમો મુદ્દો, સંઘને ખાલી ભિક્ષુઓના સમુદાય તરીકે નહીં, પણ એક સામાજિક પ્રયોગ અને ક્રાંતિ તરીકે જોવાનું. જાતિ વ્યવસ્થાને પડકારીને યોગ્યતા પર આધારિત સમાજ બનાવવાનો પ્રયાસ કરવો, સમાન મૂલ્યોની આસપાસ એક સમુદાય બનાવવો અને એને ટકાવી રાખવા માટેનું એક સંસ્થાકીય માળખું ઊભું કરવું. આજના સમયમાં જે લોકો સમાજ નિર્માણ કરવા માગે છે, નેતૃત્વ કરવા માગે છે, સામાજિક પરિવર્તન લાવવા માગે છે, એમના માટે સંઘના મોડેલમાંથી ઘણું શીખવા જેવું છે.
પુસ્તકમાં ઘણા એવા વિચારો છે જે યાદ રહી જાય, જેમ કે બુદ્ધનું કહેવું કે મારો સિદ્ધાંત એક જ સ્વાદ ધરાવે છે, મુક્તિનો સ્વાદ. આ શું બતાવે છે?
આ એ બતાવે છે કે એમના જેટલા પણ ઉપદેશો છે, ભલે એ નીતિમત્તા વિશે હોય, ધ્યાન વિશે હોય કે જ્ઞાન વિશે હોય, બધાનો અંતિમ હેતુ એક જ છે, દુઃખમાંથી મુક્તિ, બંધનોમાંથી મુક્તિ. જેમ દરિયાનું પાણી તમે ગમે ત્યાંથી ચાખો એ ખારું જ લાગે, એમ બુદ્ધના ધર્મનો સ્વાદ, એનો એસેન્સ મુક્તિનો છે.
તો આ બધી ઊંડી અને રસપ્રદ વાતોનો આજના સામાન્ય માણસના જીવનમાં શું ઉપયોગ થઈ શકે? કંઈક નક્કર, વ્યવહારુ,
ફ્રેમવર્ક તરીકે વાપરી શકાય છે, ભલે સંબંધોની સમસ્યા હોય, કારકિર્દીની હોય કે સ્વાસ્થ્યની.
હા, એ વાત સાચી.
ધ્યાન એટલે કે માઇન્ડફુલનેસનો જે અભ્યાસ છે, એ તણાવ ઘટાડવામાં, આપણી લાગણીઓને સમજવામાં અને કાબૂમાં રાખવામાં અને વર્તમાન ક્ષણમાં જીવવાનું શીખવામાં મદદ કરી શકે છે. પેલી અનાત્મની સમજ થોડી અઘરી છે, પણ જો એનો થોડો અંશ પણ સમજાય તો એ આપણો અહંકાર ઘટાડવામાં અને બીજાઓ માટે વધુ કરુણા રાખવામાં મદદ કરી શકે છે.
અને કદાચ નેતૃત્વ કે કોઈ સંસ્થા ચલાવવાની દ્રષ્ટિએ પણ કંઈક શીખી શકાય.
ચોક્કસ, બુદ્ધની જે ઇનોવેશન કરવાની ક્ષમતા હતી, બદલાતા સમય સાથે ટકી શકે એવી સ્થિતિસ્થાપક સંસ્થા એટલે સંઘ બનાવવાની જે એમની કુશળતા હતી, અને કડક નિયમોને બદલે માર્ગદર્શક સિદ્ધાંતો પર એમણે જે ભાર મૂક્યો, આ બધું આજના લીડર્સ અને મેનેજર્સ માટે ખૂબ પ્રેરણા આપી શકે છે. એમણે એક વિઝનને હકીકતમાં ફેરવી બતાવ્યું હતું.
સામાજિક સ્તરે સમુદાય નિર્માણ માટે
સંઘનો વિચાર આપણને શીખવે છે કે સમાન મૂલ્યો અને હેતુઓ પર આધારિત મજબૂત સમુદાયો કેવી રીતે બનાવી શકાય, જે પરંપરાગત ભેદભાવોથી ઉપર ઉઠી શકે. અને નૈતિક જીવન, શીલ પરનો જે ભાર છે, એ વ્યક્તિગત શાંતિ તો આપે જ છે, પણ સામાજિક સુમેળ માટે પણ જરૂરી છે. અને હા, એક બીજી વાત, સ્થિતિસ્થાપકતા એટલે કે રેઝિલિયન્સ. જીવનમાં ઉતાર ચડાવ તો આવવાના જ, સુખ દુઃખ, સફળતા નિષ્ફળતા, બધું આવતું જતું રહે છે. આ અનિત્યતા, અનિચ્છના સિદ્ધાંતને સમજવાથી આપણે આ બધાનો સામનો વધુ સમતાથી, વધુ શાંતિથી કરી શકીએ છીએ.
આ આખી ચર્ચામાંથી મારા માટે વ્યક્તિગત રીતે સૌથી મોટો આહા મોમેન્ટ કદાચ એ હતો કે બુદ્ધને ખાલી એકાંતમાં ધ્યાન કરનારા ઋષિ તરીકે નહીં,
પણ પોતાના સમયના સામાજિક અને રાજકીય વાતાવરણ સાથે સક્રિય રીતે જોડાયેલા અને સમાજને બદલવાનો નક્કર પ્રયાસ કરનારા એક સામાજિક ઇનોવેટર તરીકે જોવા. આ દૃષ્ટિકોણ એમને વધુ માનવીય અને આપણા માટે વધુ પ્રાસંગિક બનાવે છે.
અને મને સૌથી વધુ પ્રભાવિત કરનારી વાત એ છે કે કેરિથસ કેવી રીતે બુદ્ધના ઉપદેશોની 2500 વર્ષ પછી પણ જે વ્યવહારિકતા અને સુસંગતતા છે એને ઉજાગર કરે છે. દુઃખ, તૃષ્ણા, અહંકાર, અનિત્યતા, આ બધી માનવીય વાસ્તવિકતાઓ આજે પણ એટલી સાચી છે અને બુદ્ધે જે ઉકેલો અને માર્ગદર્શન આપ્યા એ આજે પણ એટલા જ ઉપયોગી સાબિત થઈ શકે છે. એમનો અભિગમ ખરેખર કાલાતીત છે, પણ એના મૂળ ઇતિહાસમાં છે. અને હા, સંઘને એક સામાજિક પ્રયોગ તરીકે જોવાનો વિચાર પણ ખૂબ જ શક્તિશાળી છે.
સારાંશમાં કહીએ તો માઇકલ કેરિથર્સનું પુસ્તક બુદ્ધ આપણને સિદ્ધાર્થ ગૌતમની એક બહુઆયામી છબી આપે છે. એક ઊંડા ચિંતક, એક કરુણામય શિક્ષક અને એક ક્રાંતિકારી સામાજિક સંશોધક. તે આપણને બતાવે છે કે કેવી રીતે એક વ્યક્તિની આંતરિક સૂઝ અને બાહ્ય ક્રિયાશીલતા મળીને ઇતિહાસ પર એક એવી છાપ છોડી શકે છે જે આજે પણ આપણને માર્ગદર્શન આપવા સક્ષમ છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.